તારીખ 13-8-1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 296
શ્રીમદ
અપૂર્વ અલભ્ય અને અત્યંત દુર્લભ એવો સત્સંગ પ્રાપ્ત થવા છતાં તે સત્સંગ નિષ્ફળ જાય છે. એવા કારણ પોતાના જ પરિણામો હોય છે. પોતાના કારણે, પોતાની અયોગ્યતાને કારણે એવા પરિણામો હોય છે. એ પરિણામો છૂટે નહીં તો સત્સંગ કેવી રીતે સફળ થાય? તો પ્રશ્ન એ થયો એવું કે છે કે એવા સત્સંગના વાત કરનારા કારણો ક્યાં હોઈ શકે? એવા પ્રશ્ન અહીંયા થવા એવું કે છે. ગોપાલ દેવનો ઉત્તર આપે છે. 10મો મતલબ છે છેલ્લો પરિગ્રહ
469 પાને
મિથ્યાગ્રહ
સ્વચ્છંદપણું પ્રમાદ અને ઇન્દ્રિયો વિશેથી ઉપેક્ષા ન કરી હોય અથવા સત્સંગમાં એક નિષ્ઠા અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. શું વાત કરે છે? ચાર પ્રકારના પરિણામ છે સત્સંગને નિષ્ફળ કરે છે. એ પ્રકારમાંથી કોઈ પણ પ્રકાર આપણને વર્તતો હોય તો એ પરિણામનો આપણે ત્યાગ કરવો જોઈએ, છોડી દેવા જોઈએ. અત્યંત અહિતકર જાણીને અથવા અત્યંત અહિતકર જાણીને એ મોળા પડી જવા જોઈએ, બેમાંથી એક પસંદ જોઈએ. અને તો જ સત્સંગમાં એક નિષ્ઠા અને અપૂર્વ ભક્તિ આવશે, નહીતર નહીં આવે. એક અથવા કરીને વાત લીધી છે ને. બીજો અર્થ એનો એમ પણ થાય છે કે કેટલાક બાધક પરિણામો હોય પણ જો જીવને સત્સંગનું મૂલ્ય સમજાણું હોય, એમાં એક નિષ્ઠા અને અપૂર્વ ભક્તિ આવી જાય આત્મકલ્યાણના લક્ષ્ય, કે મારા પરમ કલ્યાણનો આ એક અપૂર્વ પ્રસંગ મને મળ્યો છે, દુર્લભમાં દુર્લભ પ્રસંગ મળ્યો છે, અને એ રીતે ઉપકાર બુદ્ધિ અને ભક્તિ અત્યંત અત્યંત જો આવે અને આત્મકલ્યાણની નિષ્ઠાપૂર્વક આવે. નિષ્ઠા શબ્દ એટલા માટે માત્ર એક જ નિષ્ઠા. નિષ્ઠા એટલે વિશ્વાસ, નિષ્ઠા એટલે વિશ્વાસ કરવો. એક જ બીજો એમાં શંકા પડે એવી જગ્યાએ એવી એક નિષ્ઠા જો અંદર આવે અને ભક્તિ આવે તો આ મિથ્યા આગ્રહ છોડવા સહેલા પડે, સ્વચ્છંદ છોડવો સહેલો પડે, શિથિલતા છોડવી પ્રમાદ એટલે શિથિલતા એ છોડવી સહેલી પડે, અને વૈરાગ્ય અને ઉદાસીનતાને લઈને ઇન્દ્રિયોના વિષયોની અપેક્ષાઓ છે એ મળી પડી જાય, ચોક્કસ ફીકી પડી જાય. એને બે રીતે એ કામ થાય છે એટલે અથવા કરીને વાત લીધી છે. કોઈ નેગેટિવ સાઈડથી ઉપડે તો એ પોતાના પરિણામોને તપાસે અને જુએ કે મારામાં કેવા કેવા પ્રકારના મિથ્યા આગ્રહ છે, સત્સંગ છે કે નહીં, ઇન્દ્રિય વિષયની અપેક્ષાઓ હજી કેટલી જીવે છે, અને ઢીલાપણું આજ કરીશ કાલ કરીશ કાલ કરીશ આજ કરીશ એવું ઢીલાપણું અને કેટલું આવે છે, એ વગેરે પ્રકાર પોતાના તપાસી તપાસીને મળવા પડે. તો કોઈ જીવ એકદમ ભક્તિમાં આવે, સત્સંગનું મૂલ્ય સમજાતા એને બધા મોળા પડી જાય હોય તો એ બે રીતે કામ થાય છે. એટલે બે વાત પડતી હોય મૂકે છે. હવે મિથ્યા આગ્રહ એટલે શું? મિથ્યા આગ્રહ એટલે શું? કે પોતે પોતાની રીતે નક્કી કરી રાખ્યું હોય અને એ વાત મૂકવી ન હોય, તો એ મિથ્યા આગ્રહ છે. મિસકોન્સેપ્ટ થઈ ગયા હોય અને એ મુકાતા ન હોય તો એ મિથ્યા આગ્રહ છે. એટલે પોતાના મતનો આગ્રહ, પોતાની સમજણનો આગ્રહ, પોતાના અભિપ્રાયનો આગ્રહ, પોતે કરતો હોય તે ક્રિયાઓનો આગ્રહ, અને નાની મોટી વાતમાં ઉદયને પ્રસંગની અંદર હું કહું તે બરાબર અને મારી કહેલી વાત પણ બરાબર, ઉદય પ્રસંગમાં લૌકિક પ્રસંગમાં પણ આગ્રહના પ્રકારો, નાની મોટી વાતમાં આગ્રહ મૂકી ન શકે એને દુરાગ્રહ કહે છે. ક્રિયાના આગ્રહને કદાગ્રહ કહે છે. અમારા સંપ્રદાયમાં તો સામાયિક ત્રિકોણ આ તે બીજું બધું બધું બરાબર, અમારે કરવાનું કરવાનું એટલે કરવાનું, પછી ટાઈમ બચે તો અમે સત્સંગ કરીએ અને ન ટાઈમ બચે તો ન પણ કરીએ. એટલે આજે આમ હતું એટલે અમારે એ ન કરીએ, ન સત્સંગ માનવા આવ્યા. આમ સત્સંગ અમને સારો લાગે છે પણ હવે અમારે જે ક્રિયા કરવાની હોય, આજે 14 હતી કે આજે પહેલું પ્રદર્શન હતું, આજે ફલાણું હતું, આજે પૂજા કરવાનો મોટો દિવસ હતો, આવે છે આમાં દિગંબરના પર્યુષણમાં સુગંધ દશમીને દિવસે 10 પૂજા કરવાની. કેટલી? 10 પૂજા કરવાની. 10 પૂજા 2 કલાક હાલે એટલે સત્સંગનો પિરિયડ કાપી નાખવાનો, કારણ કે દિવસે સત્સંગ નહીં કરવાનો, આજે તો પૂજા નથી, ટાઈમમાં બહુ લાગશે. એવી રીતે ક્રિયાનો આગ્રહ તે કદાગ્રહ છે. નાના મોટા કામમાં પોતાની વાતની પકડનો આગ્રહ તે દુરાગ્રહ છે. પોતાની વાત, પોતાના વિચારો બીજા ઉપર લાદવા તે પણ દુરાગ્રહ છે. અને પોતાનો અભિપ્રાય, પોતાનો મત જે નક્કી થયો હોય એ મૂકી ન શકો એનું નામ મતાગ્રહ છે. એ બધા આગ્રહો મિથ્યા આગ્રહો છે. જીવને સત્સંગ નિષ્ફળ કરવાના પરિણામો છે. શું છે? સત્સંગ જીવવું બહુ મોટું સાધન, ત્યારે આપણે ઘણી ચર્ચા કરી, બહુ મોટું સાધન છે. 10-10 હજારની નોટોનું સોનું બંડલ એટલે 10 લાખનું બંડલ ઘડીકમાં બળી જાય તો 10 લાખનું પીણ બળી ગયું કે નહીં? એના કરતા મોટી પૂરની નોટ બાળી નાખીએ છીએ એટલો અફસોસ થવો જોઈએ. સત્સંગ મળવા છતાં એને સફળતા પ્રાપ્ત ન થાય તો સત્સંગની પુણ્યની નોટ બહુ મોટી છે, 10 લાખની 10 કરોડથી મોટી છે. લોકો એનો રૂપિયાના પાયમાં કોઈ ટર્મિનોલોજી નથી, પણ આ તો લોકોને રૂપિયાની કિંમત છે એટલે આપણે વાત કરીએ છીએ, બાકી એની કંઈ ટર્મિનોલોજી નથી. એના કરતાં મૂલ્યવાન છે અને એ નિષ્ફળ જાય તો બહુ મોટી પુણ્યની નોટ બાળીને રાખ કરી નાખી મેં, એવો અફસોસ થવો જોઈએ. તો વેદના આવે, તો વેદના ઉપરે ઘરે આવો સત્સંગ મળ્યો છે, આવા પુરુષના વચનામૃતો મળ્યા છે અને મને આત્મજ્ઞાન, મારું ભવભ્રમણ ન ટળે કે ચાલે? મને આત્મજ્ઞાન ન થાય ને ભવભ્રમણ ન ટળે ચાલે કેમ? આપણી મોટી પૂન બાળ નોટ બળી જાય એ કેમ પોસાય? બધા આગ્રહ મૂકી દે, જે બધા આગ્રહ મૂકી દે તમે મને એ કહે છે એમ જ મારે કરવું છે. નાની કહે છે એ રસ્તે જ મારે ચાલવું છે, બીજા રસ્તે મારે ચાલવું. સ્વચ્છંદ પણ એ પણ મનમાની રીતે ધર્મ સાધન કરવું કે એ સ્વચ્છંદ છે. સ્વચ્છંદના તો ઘણા પ્રકાર છે. નિરર્ગળ રીતે કશાયના પરિણામ થાય, મર્યાદા બહારના, તો પણ તે સ્વચ્છંદ પણ છે. એ લૌકિક અપેક્ષાએ છે, એમાં તીવ્ર રસ થાય છે કશાયનો, જેથી આત્મરસ ઉપજવામાં એટલે ઘણું દૂર થઈ જાય છે. અને પોતાની મનમાંની રીતે ધર્મ સાધન કરે તે પણ સ્વસન છે. જ્ઞાની પુરુષની વાતમાં કાંઈ ભૂલ દેખાય તો પણ સ્વસન છે. કોઈ વાર એમ લાગે ભાઈ આમ આમ કેમ કે થાય, મને આ બરાબર વાત નથી લાગતી, એ સ્વસન છે. કેમ કે તો પછી પોતાની પોતાનું જ્ઞાન, પોતાની સમજણ, પોતાની યોગ્યતા જ્ઞાની કરતા વધારે થઈ ગઈ કે નહીં? ગુરુદેવ સંપ્રદાય છોડેલો તો સંપ્રદાયના બધા માણસો ગુરુદેવને છોડી દીધા. કેટલાક ખૂબ વિરોધમાં આવ્યા દુષ્મતિમાં. એટલે જ્યાં જાય ત્યાં કાળા વાર્તા લઈને ઉભા રહી અને કૂતરો પુકારે અને કોઈ વખત પથરા ફેંકે અને બધું ઘણું થઈ ગયું. અને ખૂબ ખરાબ થાય ત્યાં સુધીની વાત ઊભી થઈ ગઈ. ચાર જણા હારે રહેલા એ અડીખમ હતા. પછી તો પુનર્યુગ હતો એટલે ઘણું વધી ગયું, પણ એ સંપ્રદાય છોડેલા એવા એક ભ્રષ્ટ માણસને મળવાનું છે. ત્યાં તો ગુરુદેવનો પુનર્યુગ બહુ મોટો હતો, હજારો માણસો મંગળ આવતા થઈ ગયેલા. એટલે એ તો અમારા જ મહારાજ છે કે એ પોતે સંપ્રદાયમાં હતા કે આ તો મૂળ અમારા જ મહારાજ છે કે અમારે થાનકવાસીમાં હતા અને થાનકવાસીમાં તો કોઈનું રીરા તરીકે એમને બિરુદ મળેલું કે આની બરાબર કોઈ નથી. કે ક્રિયા બહુ સખત પાડતા હતા, સંપ્રદાયની ક્રિયા બહુ આકરી ક્રિયા પાડતા હતા, બીજા ન પાડે એવી. તો પછી એમણે સંપ્રદાય મૂક્યો ને એટલે પછી એમને હારે ન આવ્યા. કે બાકી જ્ઞાન એમનામાં ઘણું કહેવું, પણ એમનામાં જો જ્ઞાન ઘણું હોય તો એને આપણે અનુસરવું જોઈએ કે એને આપણે મૂકી દેવા જોઈએ. અને જો આપણે એને મૂકી દઈએ તો આપણામાં જ્ઞાન ઘણું કે એનામાં જ્ઞાન ઘણું, કોનામાં જ્ઞાન ઘણું છે? એક વર્ષથી એમ કે એમનામાં જ્ઞાન ઘણું, અને પાછી કહે અમે તો મૂકી દીધા, અમારા સંપ્રદાય છોડ્યો ને એટલે અમે મૂકી દીધા, હું બધી છોડીને અમે મૂકી દીધા. તમે એમના ગુણને પૂછતા હતા કે એમને હું પત્યને પૂછતા હતા કે સમજાણું નહીં? હું પતિ મળી મૂકી દીધી એટલે અમે મૂકી દીધી, સમજણ આપી જ તે. અને પાછા કે જ્ઞાન એમનામાં ઘણું, આવું બધું હોય છે. એ બધું સ્વસન છે. નાની પુરુષ પણ જ્યાં સુધી પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી એમને રાગના પરિણામો, દ્વેષના પરિણામો, પ્રકૃતિ અપેક્ષાએ અનંતાનું બંધી સિવાયના ક્રોધમાન માયા લોભના પરિણામો અને ચારિત્રમૂળના પરિણામો હોય છે. એ પરિણામોથી એમના દોષને દેખવા એ પણ જીવનું સ્વસન છે. પુરાણમાં છે કે ધર્મરાજા જુગારમાં યુધિષ્ઠિર દ્રૌપદીને હારી ગયા. ઠીક છે, માણસ પૈસા હારે, રાજપાટ હારે, પણ પત્નીને હોડમાં મૂકે એ ઇતિહાસમાં પહેલો દાખલો છે. કે મારી પત્ની પણ તને આપી દેવાની, રાતે કાંઈ રીત છે કાંઈ? અને એ પાછા યુધિષ્ઠિર જેવા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ તે જ ભવે મુક્તિમાં ગયા છે એવા મહાન ધર્માત્મા અત્યારે સીધાલીમાં બિરાજે, શેત્રુ જેવું પતી ગયા. એમનું જે સીધા સિદ્ધ ક્ષેત્ર છે એ ક્ષેત્રુ જે પાલિતાના છે. પહેલા તો જ્ઞાની જુગાર રમે કે નહીં સવાલ ઉભો થાય, પછી આવડો મોટો જુગાર રમે કે નહીં સવાલ ઉભો થાય, અને અવારનવાર રમતા હશે ત્યારે જમ્યા હશે ને, નહીતર એ વાત આવી ક્યાંથી વચ્ચે? આમ શાસ્ત્રમાં જ્ઞાનને તો ઘણો બાદ ઊભો થાય. છતાં એ જ્ઞાની પુરુષ હતા, શાહી સમય દ્રષ્ટિ હતા, તે જ ભવે મોક્ષે જનારા મહાન ધર્માત્મા હતા. એમના દોષ દેખાડવા માટે શાસ્ત્રો લખાયા નથી, એમાં કયો ગુણ બતાવો છે માટે એ શાસ્ત્રો લખાયા છે એવી દ્રષ્ટિ સામાન્ય મનુષ્યની હોતી નથી. પરિણામે કથાનુયોગ જેવો સહેલો અનુયોગ પણ નુકસાનનું કારણ બને, તો દ્રવ્યાનુયોગ જેવો કઠણમાં કઠણ અનુયોગ એને લાભનું કારણ કેવી રીતે થાય? એમાં તો કંઈક વાતો બીજી જાતની છે. એટલે પસંદ ક્યારે થાય, કેમ થઈ જાય, છાત્ર માતા હતા એ ખબર ન પડે. મને સમજાતું નથી તે મારો મારી સમજણનો દોષ છે. મેં પૂર્વે મારા જ્ઞાનમાં ઊંધા લાકડા નાખ્યા એટલે મને એ વાત સમજાતી નથી. આવી રીતે સ્વીકાર કરી લેવો પોતાના દોષને. બાકી સ્વપ્ને પણ વિકલ્પ ન કરવો કે આમ કેમ બોલ્યા ને આમ કેમ લીખ્યું, એ સ્વપ્ને પણ વિચાર કરવા જેવો નથી. નહીંતર એ બહુ મોટો સ્વપ્ન છે અને જ્ઞાનીના માર્ગે ન ચાલવામાં આવે તો પણ એક પસંદ જ છે. એને બતાવી એ વિધિ ન ચાલવામાં આવે તો પણ સ્વપ્ન એ સત્સંગને નિષ્ફળ કરે છે. મિથ્યા આગ્રહ પણ સત્સંગને નિષ્ફળ કરે છે, સ્વચ્છંદ પણ સત્સંગને નિષ્ફળ કરે છે. પ્રમાદ એટલે શિથિલતા. કરશું હવે પછી કરશું, આનામ કરતા કરતા વાંધો નહીં આવે. આપણાથી ધીમે ધીમે આપણે ચાલીએ છીએ, યથાશક્તિ કઈ કરીએ છીએ, એ કોઈ દી સત્સંગને સફળ ન થવા દે. તમે પૂછો કે એમ કેમ થોડું કરીએ તો તમે કરો અમારું, જેટલું અમે કર્યું જેટલું ડિવોટેશન કર્યું એટલું તો અમારા ખાતામાં જમે રાખ, જમે કરો, એ રકમ તોટી જમે કરી દો. આ તો ગંભીર વચના બધો છે. રૂપાળુદેવના એક એક શબ્દોમાં બહુ ગંભીરતા છે. એ પ્રમાદની અંદર શું છુપાણું છે ખબર છે? અરુચિ, અરુચિ છે એમાં. કોઈ પણ વેપારીને પૂછો કે મોટા નફાનો કસનો સોદો કોઈ જવા દે કે મોડું કરે, હે? તમારી બજારમાં કોમ્પિટિટર બધા ઘણા બેઠા છે, એકબીજાનું મોટું માંગે આવે છે વેપારી તો, હે? બીજી દુકાનેથી લઈ જ લઈએ ને. જો તમે ચૂકી જાઓ અને એને ઉંબરો હેઠો ઉતરવા દો, હે, દુકાન બહાર નીકળ્યો એટલે વાત પૂરી થઈ ગઈ કે નહીં? હું જાઉં જતું મોટા કસનો સોદો પતાવે છૂટકો, એમાં શિથિલતા રાખે છે, હે? જરાય શિથિલતા ન રાખે, ચટપટી હાલે, કારણ જવા નથી દેવો અને કોઈ રીતે જવા નથી દેવાનો. ઉંબરો નો ઉતરવો જોઈએ છે, દંડ કર્યા પછી, વાત પૂરી કર્યા પછી. વેપારી પ્રયોજનના એટલા પાકા હોય છે, દ્રષ્ટાંતમાં એટલું જ લેવું. એમ જે જીવને પ્રયોજનની દ્રષ્ટિ તીક્ષ્ણ અને સૂક્ષ્મ છે અને જેને ખરેખર આત્મકલ્યાણ કરી લેવા જેવું છે, કોઈ પણ ભોગે એવી જરૂરત લાગી છે, એ જીવ પ્રમાદમાં નથી રહેતા. એક પળ પણ ઉપયોગથી ભરના 105 પત્રમાં લીધું તેને, કેમ કે એને તાતી જરૂરિયાત છે, એમાં શિથિલ પણ નથી રહેતો. એની રુચિને બતાવે છે, એ જે એની રુચિ તાતી જરૂરિયાત બતાવે છે એમ પ્રમાદ એની અરુચિને બતાવે છે. એટલે પ્રમાદમાંથી અરુચિ લીધી છે અને અરુચિ છે એમાં પરની રુચિ છે, માટે સ્વની અરુચિ છે. રુચિ વગરનો કોઈ જીવ નથી. પાછું રુચિ વગરનો તો કોઈ જીવ છે જ નહીં, પણ પરની રુચિ આડે સ્વની રુચિ નથી. આત્મકલ્યાણની જરૂરિયાત નથી. એ પર રુચિ પ્રમાદ છે, પર રુચિનું ચિહ્ન છે, લક્ષણ છે. ઢીલાપણું છે એટલે થોડું ઘણું કરીએ છીએ અને કરતા કરતા આમ ક્યાંક પહોંચી જશું, હાલતા હાલતા જેમ પહોંચી જઈએ, એ ભૂમમાં રહેવા જેવું નથી. કદી સફળ ન થાય, કેમ કે એને જે તાતી જરૂરિયાત આવવી જોઈએ, મોટો નફો નથી દેખાવા. નફો મોટો દેખાય અને તાતી જરૂરિયાત ન લાગે એવું બંને જ નહીં. એક ઇન્સ્યોરન્સ એજન્ટને પૂછી લેવું કે ભાઈ બહુ મોટી રકમનો વીમો લેવાનો હોય, કરોડો અબજોની જાયદાદ હોય અને એનું ઇન્સ્યોરન્સ લેવાનું હોય, પ્રીમિયમ તો પોતાના ખીચામાં નથી આવવાનું, એના કમિશન જ ખીચામાં આવવાનું છે. પ્રીમિયમની તો રકમ બહુ મોટી થાય, પણ તો ઇન્ટરેસ્ટ કેટલો થાય? વસ્તુની કિંમત કરતા પ્રીમિયમ ઓછા ને પ્રીમિયમ કરતા એનું કમિશન ઓછું, એ તો સીધી વાત છે. ત્યારે આ તો આખી જાહેરાત દેવાની વાત છે, કમિશન નહીં. કમિશનમાં તમને આખી જાહેરાત, પ્રીમિયમમાં આખી જાહેરાત, એવી વાત છે. અને જીવને જો રુચિ ન ઉપડે અને પ્રમાદ રહીએ તો એ અરુચિનું સૂચક છે, પરરુચિનું સૂચક છે. અને આ એક બહુ મોટો અવરોધ છે જીવનું આત્મકલ્યાણ થવામાં, અને એ સત્સંગને જરૂર નિષ્ફળ કરી નાખે છે. આખી જિંદગી સત્સંગમાં ઉપસ્થિત રહીએ પણ એનો પ્રમાદ બધું ખાઈ જાય, કેમ કે પરરુચિ મુક્ત નથી અને સ્વરૂચિ ઉત્પન્ન થતી નથી. એક એક શબ્દમાં બહુ ઊંડાણ છે. અને ઇન્દ્રિયો વિષયોની વિષયથી ઉપેક્ષા ન કરી હોય, શું લીધું છે કે જીવને પાંચે ઇન્દ્રિયના વિષયની અપેક્ષાઓ ઊભી છે. કોઈને કોઈ, કોઈને કોઈ, કોઈને કોઈ, કોઈને એકથી વધારે પણ, એ કરતાં પણ મને અનુકૂળતા જોઈએ. એ અનુકૂળતાના એક અપેક્ષામાં પાંચે ઇન્દ્રિયની અપેક્ષાઓ સમાઈ જાય છે. બધા વિષયોનો વિકલ્પ બધી વખતે ચાલતો એવું નથી હોતો, પણ પરિણતિ એવી થઈ ગઈ હોય છે કે અત્યારે અને ભવિષ્યમાં મારી અનુકૂળતાઓ સચવાઈ જવી જોઈએ. મારી અનુકૂળતાઓ નહીં સચવાય તો આ જે ભય છે એની ઉપેક્ષા ન થવા દે, અને એ ઉપેક્ષા ન થવા દે તો સત્સંગ સફળ ન થાય. એટલે જેને સત્સંગ સફળ થાય છે એ જીવ કેવો હોય એનું એક ચિત્ર જેવું સમજવા જેવું છે, બહુ સારું છે, સુંદર ચિત્ર છે. કે એ એમ જ વિચારે છે કે અત્યારે તો મારે આ એક જ કામ કરવાનું છે, અને એ કામ કરવા જતાં માનો કે મારું સંયોગો પ્રત્યેનો વ્યવસાય આદિમાં કાંઈ દુર્દોષ થઈ જાય અને મને નુકસાન થઈ જાય કે પ્રતિકૂળતાઓ આવી પડે તો એનો ભય એને નથી. તો એમ કરીને જે ભય ઉભો થાય છે એ ભય એને નથી. કેમ કે એ જીવે એવી તૈયારી કરી નાખી છે અભિપ્રાયની અંદર કે એ પ્રતિકૂળતાઓ આવે તો ભલે આવે, એ પૂર્વકર્મને કારણે આવવાની છે, અને એવા કોઈ પૂર્વકર્મ હશે તો જ આવવાની છે. અને આવે તો એ ભલે આવે, એ વખતે મારી આત્માર્થતા જે છે એની પરીક્ષા થવાની. કોઈ પ્રતિકૂળતામાં અનિષ્ટપણું કરવું એ મારું કામ નથી. બધા હૃદયોમાં ઉપેક્ષા કરવી એ જ મારે મારો ધર્મ છે અત્યારે. એટલે એ પ્રતિકૂળતાઓ માટે પહેલેથી જ તૈયાર છે, ભયવાન છે. એ પ્રતિકૂળતાઓ આવ્યા પહેલા પહેલેથી જ ભયભીત છે. ભય પ્રકૃતિવાળાની કલ્પનાઓ કેવી થાય છે ખબર છે? કોઈ બી આ છત પડશે તો સ્લેબ બરાબર નહીં ભરાણો હોય તો આપણે ભલે ફૂટપાઈ ઉપર હેલા જતા પણ કોઈ દારૂ પીને ગાડી ફૂટપાઈ ઉપર ચડાવે તો આપણે ન મરી જાય. ત્યાં સુધી એને પોતાની સેફ સાઈડ નથી દેખાતી. આત્માર્થીને ભય નથી, કોઈ પ્રતિકૂળતાનો ભય નથી. ગમે તેવી પ્રતિકૂળતાઓ આવી પડો, કૃપાળુદેવના શબ્દોમાં કહીએ તો તે ઈશ્વરે મોકલેલી પ્રસાદી છે. ઈશ્વર કરતા માનતા ને તો ઈશ્વર કરતા પણ આમાં ઈશ્વરની પ્રસાદીનું એક જુદું જ મહત્વ છે. અને એના ઉપર તો આ સત્યનારાયણની કથાઓ ચાલે છે વર્ષો. પ્રસાદનો અનાદર ન થાય. પ્રસાદમાં ભલે પછી એક ખાલી ટોપરાનો ટુકડો હોય, નાળિયેરના ટોપરાનો એક ટુકડો હોય ને, તો પણ પ્રસાદનો અનાદર ન થાય. એ લોકો પ્રસાદ લઈએ તો આમ આમ માથે ચડાવીને પછી મોટા પેલા આમ 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 કરીને પછી મોટા આખે મોઢે માથે ચડાવીને પછી તો કાં તો ઈશ્વરે મોકલેલી પ્રસાદી છે એનો આદર કરવાનો હોય કે એનો અનાદર કરવાનો હોય. આખો કોન્સેપ્ટ જ જુદો. એ લોકો પણ એવા કોન્સેપ્ટમાં હોય છે, પ્રતિકૂળતાથી ગભરાતા નથી ને હારતા નથી. આ તો કલ્પિત વાત છે, તો પણ એ કલ્પનાના બળથી એ લોકો ટકી શકે છે. પણ આ તો વસ્તુના સ્વરૂપનો આધાર લેવાનો છે, ઠોસ આધાર છે. અંધશ્રદ્ધા નથી આ કાંઈ ઈશ્વરની કલ્પનાને, આ તો વસ્તુનું સ્વરૂપ છે આવું. એટલે પ્રતિકૂળતા છે તો કોઈ ડરવાની જરૂર નથી, ગભરાવાની કોઈ જરૂર નથી. એ તો આપણે આત્માર્થિતાને ઉજ્જવળ કરવા માટે જેમ વાસણને માંજીએ એટલે એ વાસણને શોભા પ્રકાશ, પિત્તળનું વાસણ પણ શોભી ઉઠે, વાસણ લે છે ને વાળું. અત્યારે તો સારા પાવડર આવશે, પહેલાં આંબલીને એવું બધું ખટાશું વાપરીને દિવાળી ઉપર બધા તાંબા પિત્તળના વાસણમાં ઘર જગારા મારતા કરી દે ઘસી ઘસીને. એ પોતાની આત્માર્થિતાનું માંજન કરવાનું કોઈ સાધન હોય, કોઈ પ્રતિકૂળતા ઉજ્જવળ થઈ જાય આત્માર્થિતા. એ બધું સમજણપૂર્વક જે આત્માર્થી છે એને અનુકૂળતાઓની અપેક્ષાઓ નથી. નહીંતર માણસને એમ થાય છે કે હું દાન દઈને પૈસા વાપરી નાખું, પછી અહીંયા આપણી પાસે રહેશે, અહીંયા રહેશે કે નહીં રહે. પણ ગુરુદેવ કહેતા નાનાલાલ કાળીદાસ કરીને, નાનાલાલ કાળીદાસ જસાણી મુંબઈમાં તમે ઓળખતા, આણંદભાઈ છે એ ગુરુદેવને પડશે પહેલે છે. રાજકોટમાં એના બંગલામાં જ ગુરુદેવને ઉતારો, સોનગઢનું પહેલું પહેલું જે જૈન મંદિર એમને બાંધ્યો, નાનાભાઈ બાંધી દીધું. એ જમાનાના કરોડપતિ મારા. બહુ ઉદાર માણસ ગુરુદેવ. એક જ વાત કે કીધું, જો નાનાભાઈ ખર્ચે ખૂટતા નથી. આવી રીતે દેવગુરુ શાસ્ત્રમાં ખર્ચે કોઈના ખૂટતા નથી. પૂન ખૂટે તો બધું ખૂટે, જેવી પૂન ખૂટ્યા ત્યારે બધું ખૂટી જશે. તમારે સોનાની થાળીઓ અભ્રમમાં ગોકરી હોય ને એમને તમે જોતા રહ્યો ને હાલવા માંડે, હાલવા માંડે તમને હાલતી દેખાય કે ગઈ ગઈ એ ગઈ તો ગઈ પૂન ખૂટ્યા. સોનાની થાળીઓ ચાંદીની નહીં, ખર્ચે કોઈ નથી. અને જે સંક્ષેપ વૃત્તિ છે એ પાપ વૃત્તિ છે, લોભ વૃત્તિ છે, પાપ વૃત્તિ છે. એનું ખૂટી જવાનું આજે ને કાલે, કેમ કે એ તો અનિતિથી રાખેલી લક્ષ્મી હોય છે. શાસ્ત્રમાં તો બહુ દ્રષ્ટાંત આવે છે, જેમ બળાત્કારથી રાખેલી સ્ત્રી ઘરમાં રહી ને ગમે ત્યારે ભાગી જાય, કેમ કે એને રહેવું નહોતું ને અપરાણે લઈ આવ્યો, એમ અનિતિથી ઉત્પન્ન થયેલી લક્ષ્મી ગમે ત્યારે વહી જવાની. એ લાગે જ જોઈ છે, જોવે છે કે કીધી એના પૂન ખૂટે. એ અનુકૂળતાની અપેક્ષાઓમાં પાંચે ઇન્દ્રિયોની વિષયોની અપેક્ષાઓ સમાતી હોવાથી અનુકૂળતા ન જળવાય તો એવી રીતે જીવ ઇન્દ્રિય વિષયોની ઉપેક્ષા કરીને ધાર્મિક ક્ષેત્રમાં સત્સંગને જેવા મોટા સાધનને નિષ્ફળ કરી દે. ગણિત આવું છે આમ, ઇન્દ્રિય વિષયોની અપેક્ષા ન કરી હોય તો એમાં ગણિત બહુ લાંબુ છે, કેમ કે એની અપેક્ષા વૃત્તિમાં જ બધી જરૂરિયાતો છે અને એ જરૂરિયાતો એને રોકી રાખે છે. ઉદાસીનતાને જ આવવા નથી, એની હિંમતને ઉત્પન્ન થવા નથી. આમ થશે તો, તેમ થશે તો, અનુકૂળતા નહીં જળવાય તો, એ બધા ભયથી મોત તો મરી જવાની વાત છે. મૃત્યુ આવે તો માણસ મરે જુદી વાત છે, આ તો મૃત્યુ આવ્યા બધા જ મરવાની વાત થઈ ગઈ. જીવને સત્સંગ નિષ્ફળ થવાના પ્રવાન થાય ને, અને આટલી બધી લાંબી વિચારણા ન ચાલતી હોય તો, એને ન સમજણમાં વાત આવતી હોય તો, જો એક આ સમજણ આવે, એક નિષ્ઠા એ આત્મકલ્યાણમાં, એક વિશ્વાસ માત્ર અપૂર્વ ભક્તિ સત્સંગને ઉપાસવો, ઉપાસવો છે તે સત્સંગમાં મારેલા એક જે જે કાંઈ આવે તે મારે અંગીકાર કરી દેવો,
એનું અમલીકરણ કરવું. એટલે એ સાંભળતા એક્ઝિક્યુટિવ સ્ટેજમાં આવશે. સાંભળવું, વાંચવું, પછી વિચારવું, નિર્ણય કરવો અને પછી એનું અમલીકરણ કરવું, એક્ઝિક્યુટિવ સ્ટેજ પછી આવે છે. પણ જેને અપૂર્વ ભક્તિ હોય એ સીધો અમલીકરણ કરવા માંડે, સીધો અમલીકરણ કરવા માંડે, એને જે પોતાને લાગે પડતું હોય અમલીકરણ કરવા માંડે, એને સત્સંગ સફળ થાય છે. પણ એવું ન આવે તો પણ સત્સંગ સફળ નથી થતો. અને આ ચાર પ્રકારના પરિણામ આવે તો એને એક નિષ્ઠાને અપૂર્વ ભક્તિ આવી જાય. એક નિષ્ઠાને અપૂર્વ ભક્તિ આવે તો આ ચારમાંથી ચાર હોય કે એક હોય કે બે હોય એમ ચડતા વાર ન લાગે, એમ એકબીજા સાથે સંકળાયેલી વાત છે અથવા એકબીજાની પૂરક વાત છે. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય, ભક્તિની પ્રધાનતા કરી, કૃપાળુ જોઈએ, પૂરી વાતનો વિસ્તાર ન કર્યો, બીજી વાતનો વિસ્તાર કર્યો, પોઝિટિવ સાઈડ છે ને, જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યા આગ્રહ આદિ ચારે પ્રકારના દોષ નાશ પામે અને ભવિષ્યમાં અનુક્રમે સરળ દોષથી જીવ મુક્ત થઈ જાય, ચોક્કસ બધા દોષથી જીવ મુક્ત થઈ જાય. આ સત્સંગ સફળ થવાના અને અફળ થવાની ચર્ચા કરી શકવાનું જોઈએ. એટલે આપણે જો સત્સંગ કરીએ છીએ તો આપણે આ બધું બહુ પ્રયોજનભૂત વિષય આવે, એકદમ પ્રયોજનભૂત, વર્તમાનમાં જ પ્રયોજનભૂત વિષય છે. આ સંબંધો વાંચે ને પોતે તે સત્સંગને ઓળખીને ઓળખીને મૂલ્યાંકન કરી. 10 લાખ નો હીરો લેવો એક વાત છે અને 10 લાખ ખિસ્સામાં ન હોય તેને ઓળખવો એ બીજી વાત છે. ઓળખા વગર કોઈ 10 લાખ ખર્ચી નાખે ખરો, પણ ઓળખાણ ન થાય એમ ઓગ ભક્તિ એ ઓગ ભક્તિ છે. ઓળખીને જે મૂલ્ય આવે એ ભગવ સત્સંગ છે, એ એકાંતે પરમ કલ્યાણકારી છે મોક્ષુ જીવ માટે. એકાંતે સમ્યક એકાંત છે, સમ્યક એકાંત, સમ્યક અનેકાંત સહિત જ હોય છે, નાખી નો પડશે એમાં ગર્ભિત છે. એટલે એની ટોપ પ્રાયોરિટી આવ્યા વિના એની મુખ્યતા એટલી આવે, બીજું બધું ગૌણ આ મુખ્ય. એને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, ઓળખાણમાં આ છે મારા પરમ હિતનું સાધન છે, અપૂર્વ સાધન છે અને પરમ સ્નેહ ઉપાય છે. આ સંબોધી રાખે પરમ પ્રેમથી, પરમ રુચિથી, પરમ રસથી એને ઉપાય નથી. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. આ એક બહુ મહત્વની વાત કૃપા કરે છે, અહીંયા કરતા હતા નહીં કરે છે, બહુ ફેર છે. પ્રત્યક્ષવત લેવા છે આપણે, આપણે સામે બેહીને આપણને કહે છે. મારે તો બહુ સારી સ્ટાઈલ છું, એ સ્ટાઈલ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં. શિક્ષાપત્ર એવી રીતે વંચાય, શુભ સ્થાને ગઢડા મધ્યે દાદા ખાતરના દરબારમાં શ્રીજી મહારાજ બિરાજમાન છે, બિરાજમાન હતા એમનો તે, અને એમનો ઉપદેશ ચાલે છે એમ કે પ્રત્યક્ષ વતલી છે. એ પદ્ધતિ છે, એ લોકો સત્સંગ કરે છે શિક્ષાપત્ર માટે. એમ એમ લેવું આપણે કે સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. શું કહેવું છે, કોઈ પણ જગ્યાએ માણસ ધર્મચર્ચા કરે એટલે સત્સંગ ગણાઈ જાય છે. પછી 2-5 જણા હોય કે 200-500 જણાના, કે ગમે એટલી સંખ્યા હોય, પણ ધર્મ ચર્ચા કરે કે સત્સંગ બની ગયો. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો આપણે જેમ સાધર્મી ભાઈ છે, ત્યાં ત્યાં સત્સંગી ભાઈઓ છે, આપણા સત્સંગી છે. હું આપણે એમ કે આપણા સાધર્મી છે, એમ મુમુક્ષુ છે, એમ કે આપણા સત્સંગી છે, ત્યાં સત્સંગની એટલી બધી પ્રધાનતા છે. પણ જીવને યથાર્થ સત્સંગ, આત્મકલ્યાણકારી સત્સંગ છે કે નહીં, એવી ઓળખાણ થવી દુર્લભ છે. અને એ ઓળખાણ નહીં થવાને લીધે જીવ અસત્સંગમાં સત્સંગ માનીને ત્યાં ફસાય છે, રોકાય છે, અને દુર્લભ એવું મનુષ્ય આયુ ખર્ચી નાખે. બીજી અર્પણતાનો કાંઈ હિસાબ નથી, આયુષ ખર્ચાઈ જાય છે, મોટી વાત છે. કેમ કે આયુષનો એક સમય પણ ચક્રવર્તીની સંપત્તિ આપે તો ચક્રવર્તીને મળે એમ નથી, એ કંઈ ખરીદવાની ચીજ નથી. ત્યારે એ ઓળખાણ થવામાં ભૂલ થવાનું કારણ શું છે? આપણે થોડે ઉનાળમાં જઈને ચર્ચા કરીએ. એક વચન અમૃત ઉપર જીવ અનાદિથી બાહ્ય દ્રષ્ટિવાન છે. કેવો છે? એટલે બહારમાં જોવે છે બધું. તો બહારમાં બે ચીજ છે, એક જ્ઞાનગુણનો સૂક્ષ્મ હોય તો શાસ્ત્ર જ્ઞાન સારું એવું હોય, અને એથી વધારે કાંઈક ફેરફાર હોય તો એ શાસ્ત્ર જ્ઞાનને વ્યક્ત કરવાની ઓરેટરી જેને કહીએ છીએ, બોલવાની વક્તૃત્વ કળા જેને કહીએ છીએ, એ વધારે સારું જે ત્યાં બોલે છે અને આકર્ષણ થાય છે. એક ચારિત્ર ગુણનો સૂક્ષ્મ હોય મિથ્યાત અવસ્થામાં તો એને બાહ્ય ત્યાગ બહુ સારો હોય. એક બારમાં આ છોડ્યું છે, આ છોડ્યું છે, આ છોડ્યું છે, એમ અનેક ચીજોનો જેને ત્યાગ કર્યો હોય. કપડાની પણ ફેરબદલી કરી નાખી હોય, પહેલાં સિવેલા કપડાં પહેરતા હોય, હવે સિવેલા ન ફેરતા હોય એટલે આમ જરાક ત્યાગી જેવો દેખાવ થઈ જાય. પહેલાં દાઢી મૂછો રાખતા હોય, ન રાખતા એમાં ફેરફાર કરીને દાઢી વધારી દે છે. અનેક પ્રકારના ત્યાગી જેવો જે દેખાવ છે અને ત્યાગ હોય છે એને લઈને પણ બાહ્ય દ્રષ્ટિ જીવોને આકર્ષણ થાય. તમામ સંપ્રદાયમાં ત્યાગીઓને બોલબાલા છે, તમે જોઈ લીધું. કેમ કે જીવ પોતાની નબળાઈ સમજે છે, હું છોડી શકતો નથી, આને તો છોડી માટે મારા કરતા તો સારા ને. આપણે તો એ ખાઈ પીને ગરમા ગરમ ખાઈએ, બૂટ ચંપલ પહેરીએ, સારામાં સારા કપડાં આપણા સિલેક્શનના પહેરીએ, અને એવું કાંઈ છે એનું તો જે ડ્રેસ નથી પહેર્યો એ વાપરવાનો, ઉઘારા પગે હાલવાનું, ઊંડા પાણી પીવાના, અને જે બનાવ્યું હોય ખાઈ લેવું પડે. ઊની ઊની તાવડી ઉપરથી ફરફરતી રોટને સીધી ભાણામાં કાંઈ આવતી નથી. તો ત્યાગ કરી શકે છે, આપણા કરતા તો સારા કે નહીં. આ સામાન્ય ગણતરી સામાન્ય સમાજમાં હોય, અને તેથી એને ઓળખાણ થતી નથી. બાહ્ય દ્રષ્ટિને લઈને અંતર્દૃષ્ટિથી જોવાનો જે વિષય છે એ ચૂકાઈ જવાય છે, એ દ્રષ્ટિ જ નથી રહેતી. બાહ્ય દ્રષ્ટિવાળાને અંતર્દૃષ્ટિ ન રહીએ, અંતર્દૃષ્ટિવાળાને બાહ્ય દ્રષ્ટિ, એટલે ઓળખાણ થતી નથી. કેમ કે એના જેને બાહ્ય દ્રષ્ટિ છે, જે બહારનો જોતો આવ્યો, આ બહુ મોટી વિતમણા છે. અને દુનિયામાં ભૂલેલી છે, આખી દુનિયા એમાં. અનંતકાળમાં અનંતવાર સત્પુરુષ મળ્યા છતાં નહીં ઓળખાવાનું કારણ આ છે. હું તો ઘણી વાર ખો છું, બાહ્ય દ્રષ્ટિમાં ત્યારે જો પ્રકૃતિનો ઉદય અને ગુસ્સો કરેલો, નાની નવડી વાર થોડો થતો હશે આમ થાય, કોઈ વખત અન્યાય દેખાઈ જાય. રામચંદ્રજી જેવા ગમે તેવા પુરુષોત્તમ પુરુષ હતા, પણ સીતાજીને અન્યાય કર્યો હતો, ન કર્યો સારા, તો બેદી હોતા હતા ને એને જંગલમાં કાઢીને ગયા, કાંઈ નહીં તો એમ કરી વિચારો અને કોઈ બીજી વ્યવસ્થા કરી દીધી અત્યારે. કોઈ સારી રીતે રહી એવી વ્યવસ્થા તો રાજાને છે, કોઈ જ્યાં સામાન્ય વ્યક્તિ હતી ને તો સમીર દ્રષ્ટિ હતા ધર્માત્મા. રાજરાણી જેવી સુંદર સ્ત્રીને જંગલમાં એકલી મૂકવી એટલે કાંઈ અભિચારિત પણ લાગે, બીજું કાંઈ લાગે માણસને. હા હા, કપટ કરી મોકલે, નાની કપટ કરે, કાંઈક સમય દ્રષ્ટિ હતા, નહીં તો શંકા જ કરે લોકો, કઈ સમજી જીવ ગયો હશે, આવો માયાચાર કરે નહીં જ્ઞાન. એ તો એવું છે કે કોઈની પત્ની ને કોઈના પતિ નો વાંધો માણસો નથી લેતા, એ તો ટેવ જ પડી છે. કાંઈ પોતાને લાગતો હોય તો હોય તો વાંધો નહીં, ભરીએ કે ન ભરીએ, કામ શું કરવા. એ તો રામચંદ્રજી એ હારે ને તો પાગલ જ ગણી ગયું, બીજું કઈ ન કરે. કાલ અમારે રોતા હતા, ઓલો રાવણ લઈ ગયો ત્યારે રોતા નહોતો આવડતો કે, અને અત્યારે કાઢી મૂકે, ઓલો ધોબી બોલ્યા એમાં કાઢી મૂકે, બોલો આ કઈ વાત છે. એમના શરીરનું આચાર્ય વર્ણન કર્યું છે, સાધારણ માણસને તો મોહ થઈ જાય એટલા સીતાજી સુંદર હતા એમ લીધું છું. ભવિષ્યના આચાર્ય છે, પદ્મ પુરાણ લખ્યું છે, ઉતરવું પડે, ચીકડી નથી ઉતારવાની ગળામાં, હાંભળ ઉતારવું પડે એવી વાત થાય. પુરાણો લેખા છે, આવું બધી વાતો લખવા પાછળ ધ્યાન આચાર્ય આવે છે, એમાં મૂળ સુધી મોટો પણ એમાં બહુ મોટો મૂકીને દેખાડવા દોષ દેખાડવા માટે, મોટા પુરુષોના દોષ દેખાડવા માટે એમના પુરાણો નથી થાય. એટલે પ્રત્યક્ષમાં તો ઓળખવું બહુ મુશ્કેલ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન મોક્ષ માર્ગમાંથી વિચલિત થયા નથી એની મજબૂતાઈ કેટલી હશે, એ પરિણામોની એમથી અંતર પરિણતિ કેટલી મજબૂત હશે, અને એને પ્રતિબંધનો અભાવ કેવડો મોટો હશે. આપણી પત્નીનું કોઈ નામ લે જોઈએ, એના નામો આંખ આંખ આ માંડે જોઈ, હે કાં તો જો કેવી રીતે જોવે છે, એને કેટલો પ્રતિબંધ નહીં હોય, પ્રતિબંધનો અભાવ કેટલો હશે. ગુણ બધે ઘણા ઘણા દ્રષ્ટિએ એના ગુણ જોવાના હોય. સર્વાર્પણતા આવશે, અપૂર્વ ભક્તિને એક નિષ્ઠા આવશે, કોઈ મિથ્યા આગ્રહ આદિ કોઈ દોષ નહીં રહે, અને જીવ કરી જશે. ઓળખાણ થાય તો અનંત કાળમાં ઓળખાણ કરી નથી માટે દુર્લભ છે. સત્સંગની ઓળખાણ થવી એ કોઈ મહત્વપૂર્ણ યોગે તે ઓળખાણ થઈ, શું કહે છે, કોઈ મહાન પુણ્યના યોગથી. એટલે ઓળખાણ થવું એ બહુ મોટા ભાગ્યની વાત છે એમ કહે છે, ઓળખાણ જ નથી. કોઈ મહત્વપૂર્ણ યોગે તે ઓળખાણ થઈ, નીચે જે ઓળખાણ આપશે એનો નિર્ણય થઈ જાય કે આજ સત્સંગ એટલે સંતોષ છે, એવો સાક્ષીભાવ થયો હોય, સાક્ષીભાવ એટલે ખાતરી, ગેરંટીડ આમ જ છે એવી ખાતરી ઉત્પન્ન થઈ હોય કલાકામાં, એ ધીરે તો અવશ્ય કરી પ્રવૃત્તિ નથી થતી. શું કરવું એને, એ ધીરે બહારમાં પ્રવૃત્તિ નથી થતી, ઓછી પડતા સત્સંગને પ્રાપ્ત થવા માટે સમય અને શક્તિ વધારવા માટે એને જે સમય શક્તિ વ્યવસાયમાં પ્રવૃત્તિમાં ખર્ચે છે એમાં ફેરફાર કરવો. હવે એમાં શું છે, શું કોઈ તો ફેરફાર કરે એવી પરિસ્થિતિમાં એને ફેરફાર નથી કરતા તો કરે છે, કોણ બોલ્યું ફેરફાર કરવા જતા, ઓછું કરવા જતા એને પોતાની જરૂરિયાત ઓછી કરવાના મને આવે, નાના વચરા નાના વચરા નાના વચરા કોઈ પણ તૈયારી રાખે. વ્યવસ્થા હોય ને ઓછી કરી શકે તો કોઈ બહુ મોટી વાત નથી, એમાં કઈ પુરુષાર્થ નથી, એમાં કઈ પુરુષાર્થ નથી. પણ જરૂરતમંદ માણસ માટે પોતાને ઓછું કરી ત્યારે એને જરૂરિયાતો ઘટાડવી પડે, અને પોતાના આત્મકલ્યાણ માટે અપેક્ષાઓ અને જરૂરિયાતો ઘટાડે તો એને પોતાની જરૂર ઘટાડે પ્રવૃત્તિને સંકોચી બહારમાં અંદરમાં પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગી કરીને જોવા અને જોઈને તે પરીક્ષણ પરીક્ષણ કરવા. શું કહે છે? અંદરમાં પોતાના દોષ જોવા માટે શિક્ષણ ઉપયોગ રાખવો બહુ જ દરકાર રાખે. દરેક કાર્યમાં દરેક પ્રસંગમાં અને દરેક ક્ષણે ધારાવાહિક છે. જોવા એટલે વિચારવા નહીં પણ જોવા, જોવાનો અર્થ થાય છે. જોવું એ પાસે વિચારવું બીજી વાત છે. વિચારનો વિષય હંમેશા પરોક્ષ રહે છે અને જોવાનો વિષય હંમેશા પ્રત્યક્ષ રહે છે. આ બે જ્ઞાનની પર્યાયમાં વિષયમાં ફરક પડે છે. જ્ઞાન તો વિષય છે પણ એનો વિષય પરોક્ષ હોય તો જ્ઞાનમાં અસર આત્મા ઉપર ઓછી આવે, એનો વિષય પ્રત્યક્ષ હોય તો જ્ઞાનમાં સીધી અસર આવે આત્મા ઉપર. એટલે અહીં જોવાની વાત છે. 254 માં પણ જોવાની જ વાત કરી છે, નિષ્પક્ષપણે પોતાના દોષને જોવા. જોવામાં જાગૃતિ ઘણી હોય તો જ જોઈ શકે ચાલતા દોષ, નહીતર અજાગ્રત દશામાં દોષ થઈ જાય, પાછળથી ખ્યાલ આવે તો એનો વિચાર કરે. આ વિચારવામાં અને જોવામાં જાગૃતિનો મોટો ફેર છે. નુકસાન ક્યાં થાય છે? ઉદય નુકસાન આગળ પાછળ નથી થતું, વર્તમાન ઉદયમાં જ નુકસાન થાય છે. અને ત્યાં જો જીવ અજાગ્રત હોય તો નુકસાન કરી બેસે છે, પછી એનો વિચાર કરે એનો કોઈ અર્થ નથી. નુકસાન થઈ ગયા પછી એનો વિચાર કરવાથી નુકસાન પાછળ નથી પાછળ નકામ નથી. પણ જો જોઈએ તો એ વખતે નુકસાન થઈ ગયા. આ એ જોવું છે એ પ્રયોગ છે, વિચાર કરવો પ્રયોગ નથી. જોવું છે એ પ્રયોગ છે, જ્યારે વિચાર છે એ પ્રયોગ નથી. અને પ્રયોગનું ફળ રોકડું છે, વિચારનું ફળ કાંઈ નથી. પ્રયોગનું ફળ રોકડું ઇન્સ્ટન્ટ એ વખતે એટલે પ્રયોગ પદ્ધતિ ઉપર એટલો વિશ્વાસ આવે, એટલો વિશ્વાસ આવે એ પ્રયોગ પદ્ધતિમાં તમે આગળ વધી જાય, મોક્ષ માર્ગ કરી વિજય માર્ગ પદ્ધતિ માટે શરૂ કરી દીધા. એટલે કૃપાળુ દેવે મુમુક્ષુતા આરોહણ ક્રમમાં પહેલાથી છેલ્લા સ્ટેજમાં બધે પ્રયોગ પદ્ધતિ લીધી છે. આપણો વિચાર આપણી શકે છે કે આપણા આનંદ છે, આપણા નામ છે, આપણા પૂર્ણ છે, શું છે, બધા હોય છે. વિચાર વિજ્ઞાન પ્રયોગ કરવો પ્રયોગ છે. પહેલે પગથિયાથી જ પ્રયોગે ચડાવીને જ પદ્ધતિ કાર્ય પદ્ધતિ મૂકી છે. એક એક સ્ટેજમાં પ્રયોગ છે
એ સફળ થાય છે. અને પ્રયોગ કર્યો એટલે એને ખાતરી આવવા મળે કે બરાબર છે, પૂછવા જવું પડે. જે જીવ પ્રયોગ કરે એને પૂછવા જવું પડતું નથી. રોટલી વણતા વણતા 12-15 વર્ષની છોકરીને રોટલી વણતા આવડી ગઈ એ એના પ્રયોગે કરીને આવડી છે. ચોપડીઓ ગમે એટલી વાંચી હોય તો ન આવડે. નિબંધ લખતા આવડે પણ રોટલી વણતા ન આવડે. રોટલી વણવા પર નિબંધ લખી દે તો ઠીક છે, માર સારા મળે પણ રોટલી વણતા ન આવડે એનાથી. કેમ કે પ્રયોગનો વિષય ટેકનિકલ સાઇડનો છે. કામ કામને શીખવે, પ્રેક્ટિસ મેક્સ ધી મેન પરફેક્ટ, એવી વાત છે. પ્રેક્ટિકલ સાઇડ છે, જોવામાં પ્રેક્ટિકલ સાઇડ છે એમ વાત કરે છે. એટલે કૃપાળુ દેવના વચનોમાં પ્રયોગ પદ્ધતિ બહુ છે, ઘણી પ્રયોગ પદ્ધતિ છે જોવા એમ કે છે. અને જો એટલે તને તરત ખબર પડશે કે પરીક્ષણ થવા મીંડ્યા. બીજું જ પદ લીધું, જોવા અને તેને પરીક્ષણ કરવા. પરીક્ષણ એ જ વખતે એનો રસ ભંગ થઈ જશે. આપણે દ્રષ્ટાંત આપ્યો હતો, ગમે એવો રસ હોય તો બીજો કસાય મારે, હા ચાલતું ચાલતા પણ એને મનમાં ગમે એવો વિભાવ રસ હોય તો બીજો કસાય મારી દે, તો આ તો જ્ઞાન છે, કેમ ન મારે એને, એના રસને મારી જ નાખે છે. રસ તોડવાનો રામબાણ ઉપાય આવે છે, આના જેવો બીજો કોઈ ઉપાય નથી. એ ઉપાયની વાત કરતા જેવો કરું છું, એવો સત્સંગ મળ્યો હોય તો તારા દોષ જોવાના પ્રયોગ પદ્ધતિ એ ચડજે, કે જેથી તને એ દોષ પરીક્ષણ થવાની પરિસ્થિતિ ચાલુ થઈ જશે. અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિને થવા દેવો યોગ્ય નથી. આ મૂલ્ય છે, આ અર્પણતા, આ પ્રકારની કેટલી છેલ્લી હદની અર્પણતા લઈ લીધી છે. બહુ ઘણું મૂલ્ય આંક્યું છે સત્સંગનું, પ્રાણ કરતાં પણ વધારે મૂલ્ય આંક્યું છે, અને તે યથાર્થ છે. થોડો વિશેષ વિચાર આપણે એ રીતના બોલું છું, પ્રકૃતિ સ્થાનનો પણ એ વિચાર કરવા જેવો છે, તો બધી ખામીઓ નીકળી જાય. આંક્યું.